જયારે એવી ગાઢ અયોગ્ય પદાર્થ ના સંકલ્પ ને દેખી ને ન થાય
અયોગ્ય પદાર્થ એવો જોઈ અને અયોગ પ્રથાનું આપણે ચિંતન થાય અને એ સાથે જો એમાં આપણી વૃત્તિ જાય તો પછી સત્સંગ એના એમાં છે જ નહીં પ્રધાન, અને સત્સંગ પ્રધાન રહે નહીં અને સત્સંગમાં વૃત્તિ ચોટે નહીં. ભલે ને આપણે આ સત્સંગ મળ્યા પણ દિવસ કાઢવા જેવા, જો ગુરુમાં આત્મબુદ્ધિ હેતને મહિમા ના સમજાય તો પછી આ જીવ જગત આ સાથે સત્સંગમાં દાડા ટૂંકા કરવા વખત જેવું જ રહ્યું અને પછી મન ચોટે ચોટે ના કદી ઉપડી ઉછળી જાય એ વાત કરે છે મહારાજ. શું કહે છે? જુઓ, જો આવી દાસ ન થાય આપણને જગત સંબંધી ઘાટ સંકલ્પો થાય ને, જો આવી દાસ ન થાય તો એના જીવમાં સત્સંગ પ્રધાન રહે નહીં. એટલે સ્વામીનું પ્રધાન પણ ના રહે, સ્વામીમાંથી મન નોખું પડી જ જાય, બાર વર્તી જઈ એટલે એટલું મનમાં મન તૂટે તો જ બાર વર્તી જાય. એટલે એમાં ખોટાઈ મોટા મોટી સત્સંગમાં. તો એ કહે મહારાજ શું કહે છે? જો શું કીધું? બધા સાધનના ફળરૂપ, સાધનના ફળરૂપ એટલે શું? કાર લખ્યું છે આમાં આવશે કે તપ, તીરથ, વ્રત, દાન, યજ્ઞ, યોગ આ બધા સાધન છે અને એ સાધનના ફળરૂપે એ આપણે સાધન પૂર્વજન્મમાં ઘણા કર્યા છે ત્યારે જ આપણને આ સત્સંગ મળ્યો છે અને આવા પુરુષનો જોગ થયો, ન કે થાય નહીં અને થયો હોય તો મનાય ને સમજાય નહીં. ભલે ઘરમાં જા કૃષ્ણ ભગવાન જાદવ કુળમાં હતા, કોઈને સમજણું નહીં એક ઉદ્ધવ સિવાય. એનું કારણ શું? કે એને આ સત્સંગ નહોતો, પૂર્વના સંસ્કાર નહોતા અને આ પૂર્વના સંસ્કારને લઈને આપણને આ જોગ મળ્યો તો એ સંસ્કારમાં વૃદ્ધિ થવી જોઈએ, એના બદલે સંસ્કાર ટળી ન જવા જોઈએ. તો સંસ્કારને લઈને આ જોગ મળ્યો આપણને એ મહારાજ સમજાવે છે. જુઓ, સર્વ સાધનના ફળ રૂપે આ સત્સંગ આપણો મળ્યો છે. જે આપણે સાધન પૂર્વે કર્યા છે આ જન્મે કે આગળ અનંત જન્મે, એ સાધનના ફળ રૂપે આપણને આ સત્સંગ એટલે આ સત્પુરુષનો આપણને ગુણાતીત પુરુષનો જોગ થયો છે. ને કે આ જોગ જ થાય નહીં, એમ થાય તો મનાય નહીં, સમજાય નહીં. તો એ કહે છે મહારાજ આ બારમો અધ્યાય કીધો સત્સંગનો આખો મહિમા, એકાદશ સ્કંદના બારમા અધ્યાયનો આ સત્સંગનો મહિમા છે. એ અધ્યાય આખો એ સત્સંગના મહિમાનો જ લખ્યો છે અને કૃષ્ણ ભગવાન ઉદ્ધવજીના સમજાવે છે. પ્રભાસમાં જ્યારે દેહ મૂકવાના થયા ત્યારે મારે જ્ઞાનાચાર્ય કોને કરવા એ વખતે વિચાર કર્યો કે જ્ઞાનાચાર્ય કરવા જેવા એક ઉદ્ધવ છે, બીજું કોઈ છે નહીં. તો ઉદ્ધવજીને પછી આ જ્ઞાન પ્રભાસમાં જ્યારે સુધી પેલું પારજીએ બાણ હાંજ્યું એ વખતમાં એને આ જ્ઞાન આપશે. એકાદશ સ્કંદના એકત્રી અધ્યાય એ સાથે આ ઉદ્ધવજીને જ્ઞાન આપે છે અને પછી ઉદ્ધવજીને કહે છે કે હવે તમે જાઓ અને બદ્રિકાશ્રમમાં રહેજો અને આ જ્ઞાન પરવર્તાવજો અને હું સાથે આ મારા સાથે બદ્રિકાશ્રમમાં હું આવું છું ધામમાં, કારણ કે નંદ ઋષિનો અવતાર છે ને. એ તો એ મહારાજ કૃષ્ણ ઉદ્ધવજી નીકળ્યા અને રસ્તામાં પછી વિદુરજી તીર્થમાં મળ્યા. પછી ઉદ્ધવજીને બેનો સમાગમ હાલ્યો. ત્રીજો સ્કંદ આખો લખ્યો ભાગવતનો, ત્રીજા સ્કંદની અંદર આ ઉદ્ધવજીનો અને આ છે વિદુરજીનો સંવાદ છે. વિદુરજી બધા પૂછે સમાચાર, ત્યારે છે તે ઉદ્ધવજી કૃષ્ણ ભગવાનની બધી લીલાના સમાચાર ક્યાં છે બે અધ્યાયમાં. અને પછી એ જાય છે બદ્રિકા તરફ અને વિદુરજી જાય છે મૈત્રેય ઋષિ પાસે અને મૈત્રેય ઋષિ પાસે આ ઉપદેશ આપે તત્વનું જ્ઞાન ને બધું આગળ બધું આખું આ ત્રીજો સ્કંદ આખો છે એમાં લખ્યો છે. માટે એ વાંચજો એ સમજાશે એમાંય. તો એ વાત કરે ભાગવત ભણાવે છે બધા એમાં આવ્યું છે વાત. અરે જો શું કહે છે? એકાદશમાં સ્કંદમાં શ્રી કૃષ્ણ ભગવાને ઉદ્ધવજીને કહ્યું છે. એકાદશમાં સ્કંદ આ બારમો અધ્યાય. હા, જો અષ્ટાંગયોગ, અષ્ટાંગયોગ સાધવો બહુ કઠણ છો. અષ્ટાંગયોગ સામાન્ય કોઈ સાધી શકે એવું નથી. આપણા સંપ્રદાયમાં એક કૃષ્ણ આ સાથે ગોપાળન સ્વામી, એ ગોપાળન સ્વામી એ અષ્ટાંગયોગ સાધ્યો હતો કે કૃષ્ણ ભગવાને સાધ્યો હતો એમ લખ્યું. તે સિવાય કોઈ સાધી શકે નહીં. એવા દેહ મનના દેહના બધા ચૂરે ચૂરા થાય ત્યાં અષ્ટાંગયોગ સિદ્ધ થાય. એનો કારહો છે, કારહાવાળી વસ્તુ છે. તો એ મહારાજ કહે છે કે આવી રીતે છે તે આ અષ્ટાંગયોગ છે તે એટલે વશ થતા નથી ભગવાન. એ કહે છે શું કહે? જુઓ, સાંખ વિચાર એટલે બધું ખોટું કરીને બેઠો. ભગવાન ના પાડી તમે કેટલા વ્રત કરો, દાન કરો, યજ્ઞ કરો, યોગ સાધો, શાસ્ત્ર મુખપાઠ કરી જાઓ બધા. તોય કૃષ્ણ ભગવાન લખ્યું છે ગીતામાં કે વાદી ન તરે, વાદ વિવાદમાં નહીં તરવાનું. નરસિંહ મહેતા મીરાબાઈએ વાદ વિવાદ કરવા બેઠા જ નથી, આંખો મીચીને ભગવાનની ભક્તિ કરવા મંડી પડ્યા છે. ભગવાન સાંભળશે અને ભગવાન જાણે છે તમારી સતી સાચી ભક્તિ હશે અને વસ્તુ ખોટી હાથમાં આવી જઈ છે તોય ભગવાન ખેંચી દેશે. કારણ કે તમારી આશય સાચો છે તો ભગવાન સતી સાચી વસ્તુ તમને મેળવી દેશે. જેમ મુક્તાનંદ સ્વામી દીધો ઈશક સાચો હતો તે વાંકાનેર ગયા, ધાંગધ્રા ગયા, સરદાર ગયા, મહાત્માઓ ઘણા મળ્યા પણ એમની વર્તી ક્યાંય સ્થિર થઈ નહીં. અને જ્યારે રામાનંદ સ્વામી મળ્યા ત્યારે વર્તી કંઈક સ્થિર થઈને પછી મહારાજ મળ્યા ત્યારે જે પૂરણ પુરુષોત્તમ મળ્યા એ ભાવના કીર્તન પછી બનાવ્યા અને ત્યાં વર્તી સ્થિર થઈ. જો ખરેખરા મુમુક્ષ હતા, ખપવારા હતા તો માર્ગીના પંથમાં હતા, છતાં એમાં બંધાઈ ન રહ્યા અને એમાં વિચાર કર્યો કે આ પંથમાં કલ્યાણ નથી, મોક્ષ નથી, ભગવાનનો સંબંધ નથી, સત્પુરુષનું પ્રગટપણું નથી. માટે ભગવાન કે સત્પુરુષ મળ્યા વિના આ જીવનો ઉદ્ધાર થાય એવું નથી એમ જાણીને મુક્તાનંદ સ્વામી જ્યારથી નીકળ્યા અને તે નીકળવામાં પાછા હતો. અત્યારે આપણને રજા નથી આપતા સાથે સંબંધીઓ એમ મુક્તાનંદ સ્વામીને છોડાય એવું નતું. તે ગાંડા થઈ ગયા, કટાકટ મવડી ભાગી, કટાકટ મવડી ભાગી. તે ગામમાં રંજાડ કરે, કોઈનો ખાટલો લઈને બીજાના ફરી ઘેર લેલી આવે, કોઈનું પાડળવી છોડીને બીજાને ઘેર બાંધી આવે, આવી બધી રંજાડ કરે. તે બધાએ ઘેર છપકો દેવા જાય કે આ તમારા મુક્તાનંદ જો અમારું આમ કર્યું તેમ કર્યું તે હાંધે રેહ છપકા આવે. પછી એક આવા બેઠા છે ને ગઢેરા, એને વિચાર કર્યો કે આ મુક્તાનંદ ગાંડો નથી પણ કંઈક કારણ હોવું જોઈએ. પછી એને રોક્યા, ઊભી ઊભા રાખ્યા, એ ઉભારો એ મુકુંદ ઉભારો કે કેમ આ શું ગાંડા કરે છે. કાંઈ નહીં, ના સાચું કહો એ તમારું છે તો મારે ભગવાન ભજવા છે અને આ ઘરના કોઈ સંબંધી રજા આપે એવું નથી હમાદાયે, એટલે છે તે આ લીલા કરું છું. તારે એમ વાત કરીને મુક્તાનંદ હું તમને રજા લાવી દઉં. પછી એ ગઢેડા હતા એના સંબંધીને ફાયા ગયા કે ભાઈ તમારા આ માર્ગીનો પંથ અને તમને આ એ દહેશત બીજા મળશે, ધણી કેટલા છે જગતમાં અને આ ગાંટું થઈ ગયું છે અને હાજે વીસ ઠપકા લાવે તો પછી હવે જતો જ્યાં જવું હોય જવા જો ને છૂટો કહી દો. એમ બધું સમજાયું ત્યારે વળી સંબંધ એ માની લીધું કે સાચું છે. તો પછી જાઓ રજા લખી, રજા પછી એમને નહીં ચાર આંકડા લખી દો એવા કોઈ રાખે મને તો ફરજ દાવો નહીં ધોખો નહીં કંઈ નહીં એવું પાછું લખાઈ દીધું. અને પછી ગયા રામાનંદ સ્વામી પાસે અને સુધી દેખાડ્યું કાગળિયું ત્યારે રામાનંદ સ્વામી રાખ્યા અને ત્યાં સુધી નકે તો પાછો સુધી સંબંધીની રજા લીધા વગર આવ્યા હોય તો રામાનંદ સ્વામી કે મને ઉપાધિ કરે. પછી ગુરુની પાછી લીધી, પેલા તુલસીદાસના ઘેર રહેતા સરદારમાં રામજી મંદિરમાં અને એ બાવા રાજી થયો કે આવો કયા કરો અને સેવા ભાવી કે મંદિરની બધી સેવા ઉપાડી હતી, આવો ચેલો ભગવાને મને ઘેર બેઠે મોકલ્યો અને એમાં છે તે ગુરુ રાજી થઈ ગયા. હવે એ ગુરુ શ્રી રીતે રજા આપે. પછી મુક્તાનંદ સ્વામી અસાથે ત્યાં રામાનંદ સ્વામી ગયેલા અને ત્યાં સભા કરેલી એટલે મુક્તાનંદ સ્વામીને ખબર પડી કે આ બધા લોકો આજ મંદિરમાં કેમ આવતા નથી, ઓછા આવે છે કે કોઈ કાયા મહાન પુરુષ ગામમાં તે એ સભા એમની છે તો લોકો અહીંયા કથામાં સાંભળવા જાય છે. પણ પછી મુક્તાનંદ સ્વામીને આ રામાનંદ સ્વામી કીધું કે તમે આ ગામના તુલસીદાસ બાવા માનીતા છે ગામના અને એમનો ચેવા તમે અને હું જો રાખું તો મારે આ ગામમાં રહેવું કઠણ પડે અને રહેવા માટે તમે રજા લઈને આવો તો રહેવાય. પછી મુક્તાનંદ સ્વામી વિચાર કર્યો કે હવે રજા તો આ હમાદારી તો આપે એવી નથી. પછી સાથે ગાંડા કાઢ્યા, ઘેર જેમ ગામ કટાકટ કર્યું એમ આયા જેને તેને માલ પુવાને દૂધ પાકને બાફાને સંતોષને આવે ને ઉડાડે ને વાપરે ને ધામધૂમ. પછી તુલસીદાસ બોલ્યા કે મુકુંદા શું કરો છો કે કેમ તમે મને શું થયું છે, હું તો કાલ ઠાકોરજીએ વેચી લઉં, તમે કંઈ ધણી છો, મને ધણી કહ્યો અને મારું મગજ આવું છે, બે ચારસો મહિના સારું રહેશે બે ચાર મહિના બગડી જાય છે મગજ. તારે કે આવું સતગાડીઓ છે ત્યારે કોઈએ રાખ્યું નહીં હોય ત્યારે મારા હાથ પડ્યું છે માટે જતું કરવા દે. ત્યારે મુક્તાનંદ મુકુંદ કે જો એમ હોય તો અત્યારે સીધાવો કે તમે, તો કે એમ સીધાવું નહીં કારણ કે તમારો પ્રભાવ આટલામાં પડે તો તમારું નામ હવે કે તમારો ચેલો છે તો મને કોઈ રાખે નહીં, માટે લખી દો કે મારે તમારે લેવા દેવાના છે. આવું મુક્તાનંદ સ્વામી ઇથીએ લખાયું, જ્યારથી લખાયું અને પછી હાજર થઈ ગયા અને મહારાજ રામાનંદ સ્વામીના ભેગા રહ્યા અને પછી મહારાજનો જોગ થયો. પણ કહેવાનું છું કે આ મુમુક્ષુતા આ ખપ એના જીવમાંથી આ જગત નીકળી જ પડશે. તો એવી આપણને સાથે ખપ જાગે, એવી ભૂખ જાગે તો સ્વામીમાં આપણી વર્તી ચોંટે, સ્વામીનો મહિમા સમજાય અને આપણને ગુરુ આવી ભક્તિ થાય, નકે તો સાથે જાય જાય થઈ ગયું.